આપણું સ્વાસ્થ્ય આ શ્રેણી અંતર્ગત ડોક્ટર હર્ષ શાહ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત.
નમસ્કાર મિત્રો, મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા અતિથિ આપણા આજના એક્સપર્ટનું સ્વાગત કરી આજે ફરી એકવાર આપણી સાથે છે ડોક્ટર હર્ષ શાહ. ડોક્ટર હર્ષ આપને નમસ્કાર.
નમસ્કાર
મિત્રો. ડોક્ટર હર્ષ શાહ છે અમદાવાદના જાણીતા તબીબ છે, તેઓ ઓન્કોલોજીસ્ટ છે, ઓન્કો સર્જન છે એટલે કે કેન્સરના સર્જન છે અને ખાસ કરીને પેટના જે કેન્સર થતું હોય એના તેઓ નિષ્ણાત તબીબ છે. સર આપનું સ્વાગત ફરી એકવાર આકાશવાણી સ્ટુડિયોઝમાં. અને આજે આપણે ખાસ કરીને આપણે માર્ચ મહિનો જે કોલોન કેન્સરનો મનાવીએ છીએ, કોલોન કેન્સરના અવેરનેસ સંદર્ભમાં મનાવીએ છીએ, એ સંદર્ભમાં આપણે થોડી વાત કરવાની છે. હવે લેમેનની ભાષામાં એટલે બોલચાલની ભાષામાં આપણે જેને આંતરડાનું કેન્સર કહીએ એ આપણે કોલોન કેન્સર આપની ભાષામાં આપણે કહીએ તો સર કોલોન કેન્સર શું છે એટલે કે આંતરડાનું કેન્સર શું છે અને એના લક્ષણો શરૂઆતના કયા કયા હોય છે એનાથી આપણે શરૂઆત કરીએ.
આંતરડું એટલે કે બે ટાઈપના આંતરડા હોય, એક હોય નાનું આંતરડું અને એક હોય મોટું આંતરડું. આપણે અત્યારે નાના આંતરડાના કેન્સર વિશે વાત નથી કરી રહ્યા કારણ કે એ બહુ ઓછું કોમન છે અને મોટું આંતરડુંનું કેન્સર એટલે આપણે એને કોલોરેક્ટલ કેન્સર કહીએ એટલે મોટું આંતરડું અને મળાશય
જી
એ બંને ભેગા એક જ ટાઈપના કેન્સરમાં ગણવામાં આવે છે કારણ કે એના લક્ષણો પણ સમાન છે, એમની ટ્રીટમેન્ટ પણ સમાન છે. એટલે હવે આપણે એની લક્ષણોની વાત કરીએ તો જે સૌથી સામાન્ય લક્ષણ છે એ છે મણમાં લોહી પડવું. હવે મણમાં લોહી પડવાના ઘણા કારણો હોઈ શકે જેમાં સૌથી મુખ્ય કારણ જોવા જઈએ તો પાઇલ્સ એટલે કે મસા હોય છે. પરંતુ મસાનું એક સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક હોય છે કે આપણે જ્યારે મળ પાસ કરતી વખતે જોર કરીએ ત્યારે લોહી પડતું હોય
જી.
પણ મોટા આંતરડા કે મળાશયના કેન્સરમાં જોર કર્યા વગર પણ લોહી પડતું હોય છે. હવે બીજા લક્ષણોની વાત કરીએ તો ઘણા સામાન્ય લક્ષણો એવા હોય છે કે પેટમાં દુખાવો થવો, પેટ ભારે થઈ જવું, પેટમાં આટી ચડવી, કબજિયાત થવી, ડાયરિયા થવા. હવે આ બધા લક્ષણો ઘણા બધી બીમારીઓમાં થઈ શકે એટલે એવું નથી કે આવા કોઈ લક્ષણ આપણને હોય તો મોટા આંતરડાનું કેન્સર હોય. પણ જ્યારે આવા લક્ષણોની સાથે સાથે આપણને એક તો આ લક્ષણો બહુ લાંબા સમયથી ચાલતા હોય
જી,
બીજું આપણું વજન ઓછું થતું હોય સાથે અને જો લોહી પણ ઓછું થતું હોય એટલે આપણે બ્લડ ટેસ્ટ કરાવીએ અને હિમોગ્લોબિન ઓછું આવે તો આ એક લક્ષણ છે કે જે મોટા આંતરડાના કેન્સર તરફ ચિહ્નિત કરે છે.
એટલે સર આ લક્ષણોની આપણે વાત કરી. હવે આપે જ એક સ્પષ્ટતા કરી દીધી કે આ લક્ષણો હોય એટલે કેન્સર હોય એવું માનવું જરૂરી નથી, પણ આમાંના કોઈ લક્ષણ હોય તો આપણે થોડું સજાગ રહેવાની જરૂર છે એવું આપણે કહી દઈએ.
બરાબર.
હવે આમાંના કોઈ જ લક્ષણ ન હોય તો પણ આપણે જેને આંતરડાનું કેન્સર કહી શકીએ છીએ એવું હોઈ શકે ખરું? એવા કિસ્સા બની શકે ખરા?
સાચી વાત. એટલે કે અમે જ્યારે પણ કોઈ કેન્સરનું નિદાન કરીએ ને તો એમાં એના સ્ટેજિંગ કરતા હોઈએ એટલે સ્ટેજ 1 થી લઈને સ્ટેજ 4 સુધીના અમે એનું સ્ટેજિંગ કરતા હોઈએ. સ્ટેજ 1 એટલે કે સૌથી અર્લી એટલે કે સૌથી નાના તબક્કામાં જ્યારે આપણે એનું નિદાન કર્યું હોય તો એને સ્ટેજ 1 કહેવાય. એ યુઝ્યુઅલી ક્યોરિટી હોય એટલે બીમારી 100% સાજી થઈ જવાના ચાન્સીસ હોય છે અને સ્ટેજ 2, 3, 4 એમ આગળ જઈએ તેમ તેમ બીમારી વધી જતી હોય છે. એટલે જ્યારે પણ કોઈ પેશન્ટ અમારી પાસે આવે આવા લક્ષણો સાથે ત્યારે મોટાભાગે આ સ્ટેજ 2 કે સ્ટેજ 3 ડિટેક્ટ થતું હોય છે. અને આપણે જો એવી જેવો તમારો ક્વેશ્ચન છે કે કોઈ વ્યક્તિને કેન્સર હોઈ શકે લક્ષણો ન હોય છતાં પણ, હા તો કેન્સર હોઈ શકે એ સ્ટેજ 1 હોય ત્યારે કોઈ લક્ષણ હોતા નથી અને ઘણા વર્ષો સુધી આ સ્ટેજ 1 રહી શકતું હોય છે. એટલે આપણે એ સમયે પણ એવા ટેસ્ટ કરી શકીએ છીએ કે આપણે એને સ્ટેજ 1 આઈડેન્ટિફાઈ કરી લઈએ અને એનું ટ્રીટમેન્ટ કરી લઈએ.
તો એની આપણે એમ કહી શકીએ કે આપણને જે ઉપચારમાં સફળતા મળવાની શક્યતાઓ વધી જાય એવું આપણે કહી શકીએ.
બરાબર
જી. હવે સાહેબ આપે આ વાત કરી કે કોઈ પણ લક્ષણ ન હોય તો પણ કેન્સર હોઈ શકે તો નિદાન કઈ રીતે થતું હોય છે? આપણે જેને આંતરડાના કેન્સરની વાત કરીએ છીએ નિદાન કઈ રીતે થતું હોય છે એના માટેની કઈ કઈ પદ્ધતિઓ છે?
હવે જો મોટા આંતરડા કે મળાશયના કેન્સરની વાત કરીએ તો એમાં જે સૌથી કોમન ટેસ્ટ છે જે અમે બહુ જ કોમનલી કરતા હોઈએ છીએ એને કહેવાય કોલોનોસ્કોપી.
જી.
કોલોનોસ્કોપી એટલે કે મોટા આંતરડાનું દૂરબીનથી ચેકઅપ.
જી.
એટલે એક દૂરબીન મૂકીને મોટા આંતરડાને અંદરથી ચેક કરવામાં આવે, એની અંદરની ત્વચાને ચેક કરવામાં આવે અને એમાં થયેલી કોઈ ગાંઠો કે કેન્સરરૂપ ગ્રોથને આઈડેન્ટિફાય કરવામાં આવે, એમાંથી બાયોપ્સી લેવામાં આવે અને એ બાયોપ્સીને આપણે લેબોરેટરીમાં સબમિટ કરીએ અને એનાથી એનું કન્ફર્મેશન થતું હોય છે કે કેન્સર છે કે નહીં. હવે આપણે કેટલાક ટેસ્ટ એવા છે કે જેને આપણે ઇનડાયરેક્ટ ટેસ્ટ કહીએ. કોલોનોસ્કોપી એક ડાયરેક્ટ ટેસ્ટ છે, એટલે કે તમે સીધું કેન્સરને તરફ તમે દૂરબીન મૂકીને એને ચેક કરી રહ્યા છો. કેટલાક ટેસ્ટ ઇનડાયરેક્ટ છે. ઇનડાયરેક્ટનો મતલબ એવો કે એનાથી આપણને કેન્સરની પ્રેઝન્સ છે કે નહીં એનો અંદાજો આવે. એટલે કે હવે જેમ કે આપણે લક્ષણોની વાત કરી હતી કે આપણે સૌથી પહેલું લક્ષણ કીધેલું કે મળમાં લોહી પડવું એ સૌથી કોમન લક્ષણ છે. તો આપણે જો એ મળમાં લોહીનો ટેસ્ટ કરી લઈએ તો પછી આપણે અંદાજો આવી શકે કે જો મળમાં લોહી પડતું હોય તો કેન્સર હોઈ શકે. એટલે એ જે મળના ટેસ્ટ છે એમાં ઘણા પ્રકારના ટેસ્ટ છે. એમાં તમને સાયન્ટિફિક નામની વાત કરું તેમાં FOBT, FIT અને કોલોગાર્ડ કરીને ઘણા બધા ટેસ્ટ અવેલેબલ છે. પણ આપણા ભારતમાં જે કોમનલી અવેલેબલ ટેસ્ટ છે એ છે FOBT, દેટ ઇઝ ફીકલ ઓકલ બ્લડ ટેસ્ટ, એટલે કે સ્ટૂલની અંદર ઓકલ્ટ બ્લડને ટેસ્ટ કરવું.
જી.
એક બીજો ટેસ્ટ છે જે આપણે બહુ કોમનલી જાણીએ છીએ, સીટી સ્કેન કહેવાય. આમાં એક વિશિષ્ટ પ્રકારનો સીટી સ્કેન થતો હોય છે, એને આપણે સીટી કોલોગ્રાફી કહીએ છીએ.
અચ્છા.
અમારી શબ્દમાં એક વર્ચ્યુઅલ કોલોનોસ્કોપી શબ્દ પણ છે આની માટે. એટલે આ ટેસ્ટ પણ ઇનડાયરેક્ટ ટેસ્ટ છે. એટલે કે આપણે આ સીટી સ્કેન કરીએ કે પછી સ્ટૂલમાં બ્લડનો ટેસ્ટ કરીએ તો એમાં જો કંઈક પોઝિટિવ આવે તો આપણે પછી નિદાન કરવા માટે કોલોનોસ્કોપી તો કરવી જ પડશે.
જી.
બરાબર. એટલે હું તમને બ્રોડલી વાત કરું તો આપણા આ જે ટેસ્ટ છે ને એને હું એવું કહીશ કે એક ટેસ્ટ છે જેને આપણે જે દર્દીને કોઈ લક્ષણો છે
જી
એના માટે આપણે યુઝ કરવું હોય તેમાં કોલોનોસ્કોપી જ યુઝ કરવો જોઈએ. એટલે કોઈ દર્દીને જે લક્ષણો હોય તો સીધું કોલોનોસ્કોપી કરીને આઈડેન્ટિફાય કરવાનું હોય. પણ તમે જેવી વાત કરી કે કેટલાક વ્યક્તિઓને લક્ષણો નથી છતાં પણ એને ટેસ્ટ કરાવવો છે તો આ જે છે એ પદ્ધતિને સ્ક્રીનિંગ કહેવાય. એટલે સ્ક્રીનિંગનો શબ્દ કેન્સર જગતમાં એવો છે કે કેટલાક કેન્સરો માટે આપણે સ્ક્રીનિંગ કરતા હોઈએ કે કેન્સરને પહેલેથી જ આઈડેન્ટિફાય કરી લઈએ એને આગળ વધતા પહેલા. તો એ કોલોન કેન્સરમાં સ્ક્રીનિંગ રેકમેન્ડેડ છે. એવું કહેવામાં આવે છે કે 45 યર્સ 45 વર્ષથી ઉંમરથી મોટી દરેક વ્યક્તિએ એક વખત કોલોનોસ્કોપી કરાવવી જોઈએ 10 વર્ષે.
અચ્છા.
અને જો કોલોનોસ્કોપી ના કરાવી હોય તો બીજા બધા ટેસ્ટ પણ છે જે આપણે ઇનડાયરેક્ટ ટેસ્ટ કીધા, એમાં જે સ્ટૂલના ટેસ્ટ છે એ દર વર્ષે એક વખત કરવો જોઈએ. સીટી કોલોગ્રાફી એ દર 5 વર્ષે એક વખત કરવું જોઈએ. પણ જો આમાંથી કોઈ પોઝિટિવ આવે તો કોલોનોસ્કોપી તો કરવી જ પડે.
જી.
સો આ બધી વસ્તુઓ જે સ્ક્રીનિંગ છે એ સ્ક્રીનિંગમાં આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે.
અને એટલે આપણે સ્ક્રીનિંગ માટે કહ્યું કે 45 યર્સની એજ હોય તો આપ સ્ક્રીનિંગ કરાવો એ હિતાવહ છે અથવા તો સલાહભર્યું છે એવું આપ ફરીવાર કહેશો?
સલાહભર્યું તો છે જ. ઇવન જે બહારના દેશો છે ત્યાં તો આ વસ્તુ મેન્ડેટરી છે, એટલે કરાવવું જ પડે,
ફરજિયાત છે.
ફરજિયાત છે.
અચ્છા. હવે સર, હવે આપણે કોલોનોસ્કોપીની થોડી વધુ વિગતથી વાત કરીએ તો કોલોનોસ્કોપી માટે જે દર્દી હોય એને કઈ રીતે તૈયાર કરવામાં આવે છે, એને શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એની પર થોડી માર્ગદર્શન આપશો?
કોલોનોસ્કોપી બેઝિકલી તમે એક ડોક્ટરની દ્રષ્ટિએ વિચારો તો મારે જો દૂરબીન મૂકીને મોટા આંતરડાને ચેક કરવું હોય તો મારાથી એ ટેસ્ટ સારી રીતે ત્યારે જ થઈ શકે જ્યારે મોટું આંતરડું કમ્પ્લીટલી ખાલી હોય.
જી.
તો ટેસ્ટ પહેલા દર્દીને દવા આપીને પેટ પૂરું સાફ કરવામાં આવે.
જી.
અને દર્દીને લિક્વિડ ડાયટ પર રાખવામાં આવે. ઇનફેક્ટ 8 થી 10 કલાક સુધી તો મોઢાથી પછી કશું જ અલાઉ નથી કરતા હોતા. અને એક વખત પેટ સાફ થઈ જાય એના આપણે 4 કલાક પછી આ ટેસ્ટ કરતા હોઈએ. એમાં દર્દીને એક દવા આપીને ઉંગાડી દેવામાં આવે છે, એટલે સિડેશન કહેવાય અમારી લેંગ્વેજમાં, જેમાં આપણે ગુદાના મારફતે એક દૂરબીન અંદર મૂકવામાં આવે છે. દૂરબીન ઘણું પતલું દૂરબીન હોય છે, એનાથી જનરલી કોઈ તકલીફ નથી થતી હોતી. ટેસ્ટ યુઝવલી 15 થી 20 મિનિટ જેવો ચાલતો હોય છે અને જેમાં એક ડોક્ટર જે છે એ CO2 ગેસનો યુઝ કરીને મોટા આંતરડાને ફૂલાવે છે અંદરથી અને એના દરેકે દરેક સેન્ટીમીટરને બહુ ચોકસાઈથી ચેક કરે છે. મોટું આંતરડું લગભગ 1.5 મીટર જેવી લાંબુ હોય એટલે આ પ્રોસેસ નોર્મલી 15 થી 20 મિનિટ તો મિનિમમ લાગતા જ હોય છે. પ્રોસીજર પછી આપણે દર્દી હોશમાં આવી જાય એના 1-2 કલાક પછી એને મોઢાથી લિક્વિડ ડાયટ અને સોફ્ટ ડાયટ ચાલુ કરી દેવામાં આવે છે.
અને એની આપણે જે રૂટીન વર્ક છે એ કરી શકે પછી?
હા, 2 કલાક પછી રૂટીન વર્ક જોબ જોઈન કરી શકતો હોય છે.
હવે આ ડિટેક્શનની પણ આપણે વાત કરી. હવે સાહેબ, આપણે ઉપચારની પણ થોડી વાત કરી દઈએ તો આંતરડાને કેન્સર થતું હોય તો એમનો ઉપચાર પદ્ધતિ કઈ કઈ પ્રકારની આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે?
હવે જ્યારે પણ નિદાન થઈ જાય, એટલે કે મેં વાત કરી કોલોનોસ્કોપી કે બાયોપ્સી થઈ ગઈ, એક વખત કન્ફર્મેશન થઈ જાય એટલે પછી અમે એનું સ્ટેજિંગ કરતા હોઈએ. સ્ટેજિંગ માટે નોર્મલી CT સ્કેનનો ઉપયોગ થતો હોય, એનાથી આપણને ખબર પડી જાય કે બીમારી આંતરડા સુધી જ સીમિત છે કે પછી આંતરડાની બહાર આસપાસમાં ફેલાઈ ગઈ છે, પેટમાં ફેલાઈ ગઈ છે, લીવરમાં છે કે લંગ્સમાં છે. મોટાભાગે અમારી પાસે જે પેશન્ટો આવતા હોય એ સ્ટેજ ટુ અને સ્ટેજ થ્રીમાં ડિટેક્ટ થતા હોય, એટલે કે બીમારી આંતરડામાં કાં તો આંતરડાની આજુબાજુના લિમ્ફનોડ સુધી સીમિત હોય. હવે આપણે શરૂઆતમાં જ વાત કરી આ કોલન અને રેક્ટમ, એને આપણે જોડે એક સાથે જ કન્સિડર કરતા હોઈએ છીએ, તો બંનેની ટ્રીટમેન્ટમાં થોડોક ડિફરન્સ હોય છે. કોલન કેન્સરમાં જનરલી સ્ટેજ ટુ કે સ્ટેજ થ્રીમાં દર્દી આવે અમારી પાસે તો પહેલા સીધું ઓપરેશન કરતા હોઈએ
છીએ,
અને જ્યારે રેક્ટલ કેન્સરમાં પહેલા એમને કીમોથેરાપીની જોડે જોડે રેડિયેશન આપવામાં આવતું હોય છે અને પછી ઓપરેશન કરવામાં આવે છે. કીમોથેરાપીની જરૂરત બંને જ દર્દીઓને હોય છે, કાં તો પહેલા કાં તો પછી, ડિપેન્ડિંગ ઓન ધ સ્ટેજ અને ડિપેન્ડિંગ ઓન ધ સાઇટ થતું હોય છે.
હવે સર, આ ઓપરેશન એટલે એ અંગ, આપણે જેને કેન્સરગ્રસ્ત અંગ છે એ દૂર કરવાની વાત આપ કરી રહ્યા છો?
હા, ઓપરેશનનો મતલબ કે જે ટ્યુમરવાળી એરિયા છે એને તો કાઢવાનો જ હોય છે, પણ એઝ અ કેન્સર સર્જન અમે એ ટ્યુમરની આસપાસનું થોડું માર્જિન પણ લેતા હોય છે. એટલે કે આંતરડાનું 5 સેન્ટીમીટર જેટલું માર્જિન લેવામાં આવે છે, સાથે સાથે જે લિમ્ફનોડ્સ હોય છે
બરોબર
એને પણ રિમૂવ કરવાના હોય છે અને આંતરડાને ફરીથી અંદર જોઈન્ટ કરી દેવામાં આવે છે.
હવે ડોક્ટર હર્ષ, ઘણા શ્રોતા મિત્રો એ જાણવા માટે ઉત્સુક હશે કે કયા કારણોથી આપણે જેને પેટના આંતરડાનું કેન્સર થઈ શકે છે અથવા તો સંભાવના વધી જાય છે.
જે કોમન ઉંમર છે આ કેન્સર થવાની એ છે 65 થી 70 વર્ષ.
અચ્છા,
એટલે કે આ કેન્સર ઉંમરની સાથે થતું હોય છે, તો આ એક એજિંગ પ્રોસેસ છે
જી,
કે જેમાં આપણા કોષોની અંદર રહેલા જીન્સમાં ચેન્જીસ આવતા હોય છે જેના કારણે આવું કેન્સર થતું હોય છે. એટલે હવે આ કારણ એવું છે કે જેને આપણે રોકી નથી શકતા, પણ હવે અમે જોઈએ છીએ કે ઘણા યંગ એટલે કે યુવા વ્યક્તિઓમાં પણ આ કેન્સર જોવા મળે છે, જેમ કે 35-40 વર્ષની ઉંમરે પણ આ કેન્સર અમે જોઈએ છે. એના જો આપણે કારણોની વાત કરીએ તો એમાં એક સૌથી મોટું કારણ છે આનુવંશિક કારણ, એટલે કે જે વ્યક્તિઓને ફેમિલીમાં કોઈને યંગ એજમાં કેન્સર થયું હોય, ખાસ કરીને મોટા આંતરડાનું, ગર્ભાશયનું કે અંડાશયનું કેન્સર થયું હોય, તો એવી વ્યક્તિઓની ફેમિલીમાં એટલે કે ફર્સ્ટ ડિગ્રી અને સેકન્ડ ડિગ્રી રિલેટિવ્સમાં જો આ કેન્સર થયું હોય તો આપણને આ કેન્સર થવાની શક્યતા વધારે હોય છે. બીજું જે આજકાલ બહુ મહત્વનું છે એ છે મેદસ્વીતા, નિષ્ક્રિય જીવનશૈલી, ધૂમ્રપાન, આ બધા કારણોથી પણ આ કેન્સરનું રિસ્ક વધી જતું હોય છે. કેટલાક વ્યક્તિઓને અલ્સરેટિવ કોલાઇટિસ નામની એક બીમારી હોય છે મોટા આંતરડા, એમાં પણ આ કેન્સરનું રિસ્ક વધતું હોય છે.
હવે આ કેટલાક સંભવિત કારણો આપે એના ઉપર ધ્યાન દોર્યું, તો હવે સર એ પણ જણાવો કે પ્રિવેન્ટિવ મેઝર્સ એટલે કે આપણે આ પ્રકારનું કેન્સર ન થાય એને માટે આપ શું સૂચવશો અમારા શ્રોતા મિત્રોને?
આ જે પ્રિવેન્શન છે એમાં હું એક પાર્ટને વધારે ઇન્ક્લુડ કરવા માંગીશ, એને કહેવાય સ્ક્રીનિંગ
જી.
એટલે કે સ્ક્રીનિંગની આપણે ઓલરેડી વાત કરી કે કેન્સર થતા પહેલા એને કાં તો અર્લી સ્ટેજમાં આઈડેન્ટિફાય કરવું, કાં તો એને થતા પહેલાના જે સ્વરૂપ છે એમાં જ આઈડેન્ટિફાય કરી લેવું
જી.
હવે એ જ પ્રિવેન્શનનો એક તરીકો છે, કારણ કે મેં કીધું ને 65 થી 70 વર્ષની ઉંમરે આ કેન્સર થતું હોય એજિંગ રિલેટેડ, તો એને પ્રિવેન્શનનો બીજો કોઈ તરીકો નથી. એટલે એવું કહેવાય કે 45 વર્ષથી મોટી વ્યક્તિએ દર 10 વર્ષે કોલોનોસ્કોપી કરાવવી જોઈએ. હવે હું આને કેમ 10 વર્ષનો સમય અને આ સ્ક્રીનનું કેમ મહત્વ છે એના વિશે પણ વાત કરીશ. બેઝિકલી કોલન કેન્સર એટલે કે આંતરડામાં જે ગાંઠ થાય છે એ ગાંઠ એકદમ ઓવરનાઇટ એટલે કે રાતોરાત નથી થઈ જતી, એટલે એને થવા માટેનું જે પરિબળ છે ને એ છે પોલિપ. પોલિપ નાની નાની ગાંઠો હોય છે જેની સાઇઝ માની લો કે એ 2-3 મિલીમીટરથી સ્ટાર્ટ થતી હોય અને પછી ધીરે ધીરે સમય સાથે એની સાઇઝ વધતી હોય, એ 5 મિલીમીટર, 10 મિલીમીટર, 2 સેન્ટીમીટર એવી રીતે ધીરે ધીરે એની સાઇઝ વધતી હોય. હવે આ જે પોલિપ છે એવું માનવામાં આવે છે કે પોલિપમાંથી કેન્સર થતા 10 વર્ષનો સમય મિનિમમ લાગતો હોય, એટલે જો આપણે આ સમય દરમિયાન કોલોનોસ્કોપી કરી લઈએ અને પોલિપને આઈડેન્ટિફાય કરી લઈએ અને પોલિપને રિમૂવ કરી દઈએ કોલોનોસ્કોપીથી, તો આપણને આ કેન્સર થતું અટકી જશે.
અચ્છા, બહુ મહત્વની વાત આપે કહી.
સો એટલે જ આ સ્ક્રીનિંગનો જે ડ્યુરેશન છે એ 10 વર્ષનો છે
જી. અને ફરીવાર આપ એ કહેવાનું પસંદ કરશો કે સ્ક્રીનિંગ અમુક ઉંમર પછી દરેક વ્યક્તિએ કરાવવું જોઈએ, તમારી એમાં તમારે તમારા બીજા કોઈ લક્ષણો જવાબદાર ન હોય તો પણ આપણે સ્ક્રીનિંગ કરાવવું જોઈએ.
એટલે ઇનફેક્ટ 45 વર્ષની ઉંમર પછી દરેક વ્યક્તિએ દર 10 વર્ષે 1 વખત કોલોનોસ્કોપી કરાવવું આવશ્યક છે.
જી,
બીજું એક વસ્તુ, આપણે જે તમે પ્રિવેન્શન માટે જે કીધું કે ભાઈ આપણને ન થાય એની માટે શું કરવું, તો આજે સ્ક્રીનિંગ એક પાર્ટ છે એનો. બીજા પાર્ટ એટલે કે આપણે આપણી જીવનશૈલીમાં ચેન્જીસ કરવા જોઈએ. જેમ કે જો આપણે મેદસ્વી હોઈએ તો આપણે વજન ઓછું કરવાની કોશિશ કરવી જોઈએ. જો આપણી લાઇફસ્ટાઇલ એટલે જીવનશૈલી એકદમ નિષ્ક્રિય હોય, જેમ કે ખાસ કરીને જ્યારે આજકાલ મોટાભાગના જોબ્સ જે છે એ ડેસ્ક બેઝ છે, એટલે આપણે ટેબલ પર બેઠા બેઠા કામ કરતા હોઈએ છીએ, તો થોડુંક લાઈફમાં એક્ટિવિટી ઇન્વોલ્વ કરીએ, રોજ 1.5 કલાકની એક્સરસાઇઝ કરીએ, તો એ બહુ જરૂરી છે. ફેટી ફૂડ ઓછું કરી દઈએ. એવું કહેવાય છે કે રેડ મીટ એટલે કે લાલ માંસ જે લોકો ખાતા હોય છે એમને કોલન કેન્સર વધારે થતું હોય છે, તો એને અવોઇડ કરીએ. ધૂમ્રપાન ના કરીએ. એટલે આ બધા લક્ષણો છે. બીજી એક વસ્તુ, જેમને અલ્સરેટિવ કોલાઇટિસ છે, એમને સમય સમય પર કોલોનોસ્કોપી કરાવવાની હોય, એમની માટે સ્ક્રીનિંગની આ ગાઇડલાઇન્સ નથી, 10 વર્ષની ગાઇડલાઇન એમની માટે લાગુ નથી પડતી. એમની માટે દર 3 થી 5 વર્ષની કોલોનોસ્કોપીની ગાઇડલાઇન હોય છે.
એટલે ડોક્ટર હર્ષ, આપે બહુ જ મહત્વની કેટલીક વાતો કહી દીધી અને જે દરેક વ્યક્તિ એનું પાલન કરી શકે એવી પણ કેટલીક વાતો કહી દીધી. છતાં પણ એક કેન્સરના નિષ્ણાત તબીબ તરીકે ફરી એકવાર આપ અમારા શ્રોતા મિત્રોને એક સંદેશ શું આપવાનું પસંદ કરશો?
જો કોલન કેન્સર ત્રીજું સૌથી મુખ્ય કેન્સર છે.
અચ્છા,
આપણે વર્લ્ડમાં વાત કરીએ તો અત્યારે દર વર્ષે 20 લાખ લોકોને આ કેન્સર થાય છે અને વિશ્વમાં કેન્સરથી થતા મૃત્યુમાં આ બીજા નંબરે છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અત્યારે એ છે કે આ કેન્સર પ્રિવેન્ટેબલ છે, એટલે કે જેને આપણે થતા અટકાવી શકીએ છીએ. મોટાભાગના કેન્સરોમાં એવું હોતું નથી, જ્યારે આ કેન્સરમાં એવું શક્ય છે. તો ખાલી જાગૃતતા જ જરૂરી છે. એટલે જેને નોલેજ છે કે ભાઈ સ્ક્રીનિંગથી આ કેન્સર પ્રિવેન્ટ થઈ શકે છે, તો સ્ક્રીનિંગ કરીને એને અટકાવી શકાય. તો મારો આ જ મેસેજ છે કે જો આજે માર્ચ કોલોરેક્ટલ કેન્સર અવેરનેસ મંથ છે, એનું સ્લોગન અત્યારે આ જ છે કે અવેરનેસ વિલ સેવ લાઈફ, લાઈક સ્ક્રીનિંગ સેવ્સ લાઈફ, અને એ કોલોન કેન્સર માટે બહુ જ ચોક્કસ લાગુ પડે છે.
તો આપના આ સંદેશ સાથે આપણે આ વાત અટકાવીએ. આપે બહુ જ મહત્વની કેટલીક વાતો કરી, બહુ સરળ ભાષામાં વાતો કરી, અને આપના વ્યસ્ત સમયમાંથી આપે અમારા શ્રોતા મિત્રો માટે આ સમય ફાળવ્યા બદલ આપનો હાર્દિક આભાર.
થેન્ક યુ વેરી મચ.